એમાં આપણે 67 નંબરના બોલ ઉપર આપણે ચાલીએ. આઈ થિંક અહીંયા સુધીના આપણે ચાલી ગયા હશે. 67 લુકડું પરના નિમિત્તે મેલું દેખાય છે, દ્રષ્ટાંત પહેલા આપે છે, પણ તેને વર્તમાનમાં સ્વભાવે સ્વચ્છ જોઈ શકાય છે. એક બહુ જ વિચારવા જેવું છે, કપડું કેવું દેખાય છે, સમજાય છે કેવું, સ્વચ્છ. ફરક શું પડે છે? બહારથી વિચાર કરીએ, ચક્ષુ ઇન્દ્રિયથી બહારથી જોઈએ તો કેવું દેખાય છે, મેલું જ. પણ અંદરની વિચારધારાએ અંદર શું આપણને ખ્યાલ આવે છે, બહુ ડે ટુ ડે નો આવો એક આપણને અનુભવ થઈ શકે છે. કોઈની વ્યક્તિ છે, એ કંઈક વાત કરતો હોય છે, અંદર વિચારધારામાં શું ખબર પડી જાય, આ કેવા ખાતર કહે છે કે ખરેખર હૃદયના ઊંડાણથી કહે છે. ગુજરાતીમાં કહે ચમચાગીરી કરવા કહે છે કે રિયલી ભાવનાથી કહે. શું છે સાંભળવાનું કોણ કાર્ય કરે છે? કર્ણેન્દ્રિય. અને અંદર જ્ઞાનમાં શું કામ થાય છે? વિવેક. સાચા ખોટાનો નિર્ણય વિવેક ચાલુ હોય છે કે કેવા ખાતર કેવું છે, ખરેખર કે છે, શું છે. દુકાનદારને પણ બહુ હોય છે ને, કોઈ આવ્યો હોય શું ખબર પડી જાય છે, ખાલી ભાવ પૂછવા આવ્યો છે, ખરીદવા આવ્યો છે, એની ભાષા એમ. અહીંયા આખું જીવનમાં આ એક મોટા મોટો પુરસા હોશિયારી જેને બારમાં કહીએ, ઓલો બોલતો હોય અને કઈ ખબર પડી જાય છે કેવો છે, એ એની શું છે કહેવાય, ચતુરાઈ કહેવાય, હોશિયારી કહેવાય. એમ અહીંયા માર્ગમાં શું કરવું છે એ આખી વાત એ લેશે પહેલા તો દ્રષ્ટાંત. અને કોઈને ફરીથી પ્રશ્ન પૂછીએ કે એ કપડું મેલું દેખાય છે કે નથી દેખાતું, ન દેખાતો ધોવામાં નાખ્યું હું કામ હોય. પેલું તો નિશ્ચિત છે ને, મેલું દેખાય છે ત્યારે તો ધોવામાં નાખે છે. હવે બીજું, ખાલી મેલું દેખાય કે એના સ્વભાવથી સ્વચ્છ છે એવો પણ વિશ્વાસ છે, અને એવો વિશ્વાસ ન હોત તો ધોવાનું મહેનત શું કામ કરે. બે એક સાથે કામ કરે છે, દેખાય છે નિશ્ચિતપણે, મેલું દેખાય અને મેલું દેખાય ત્યારે તો ધોવામાં નાખ્યું છે, પણ તે જ વખતે સાથે શું છે, એક વિશ્વાસ છે કે કપડાનો મેલપ છે એ કેવું છે, મલિનતા છે, એ ઉપરની છે, એ આવેલી છે, જઈ શકે એવી છે, આવેલી છે નિશ્ચિતપણે. કપડું મેલું છે પણ એનું જે મેલપપણું છે કેવું છે. ફરીથી એક અમસ્ત દ્રષ્ટાંત રૂપે લઈએ, કાળો ડાઘ પડ્યો તો એ શું કરશે? કાળો ડાઘ પડ્યો છે કોના જેવો દેખાય છે જાણે? કાળું જે કપડું ઓરિજિનલ એના જેવું. શું ફરક છે? કાળું જે રંગેલું ઓરિજિનલ નેચરલી હશે એને સફેદ કરવા મહેનત નહીં કરીએ, પણ આ જે ડાઘ પડ્યો, ચાલો માન લે મોટો એવો ડાઘ પડ્યો કે જાણે કપડું જ સાવ મેલું થઈ ગયું, કાળું થઈ ગયું, ત્યાં શું છે? કપડાનો જે રંગ પણ કાળું છે એ જુદી વસ્તુ છે, એને ગમે એટલું સાબુ લગાડીને મહેનત કરશું તો પણ એ કઈ સફેદ થવાનું નથી. પણ આ જે ડાઘ લાગ્યો છે એ ભલે એના જ જેવો લાગે છે, પણ એને ધોશું તો નીકળ્યા વગર કેટલી જ્ઞાનના વિવેકતામાં કામ કરતું હોય છે આપણે. એમાં કઈ એવું બહુ જરૂર ને, બહુ ભણેલા હોય તો જ ખબર પડે ને, નહીં તો કોને હોય? સામાન્ય માણસો અભણ જેવા હોય તો પણ આ એક શું છે, ઇન્દ્રિયનું કામ જુદું છે અને અંદર જ્ઞાનની વિચારણાના વિવેકનું કામ જુદું છે. અહીંયા કે સફેદ લુકડું, બહુ એપ્રોપ્રિયેટ દ્રષ્ટાંત ગુરુદેવજીએ લીધું છે. ફરીથી શબ્દ શું પેલું વાપર્યું છે? કાળું કપડું છે મેલું દેખાણું, અથવા બીજું એવું નહીં, કપડું તો કેવું છે સફેદ લીધું છે, પણ અને પાછું કેવું છે મેલું, પરના નિમિત્તે. આવું આવે છે ને સમયસારમાં, શબ્દ વાક્ય શેમાં આવે છે સમયસારમાં? છઠ્ઠી ગાથાના ભાવાર્થમાં પેલું વાક્ય છે, અશુદ્ધતા પરદ્રવના નિમિત્તે આવે છે. જયચંદજીએ એ લખેલું છે છઠ્ઠી ગાથાના ભાવાર્થમાં. સોળમું પાનું છે સમયસારમાં, ભાવાર્થનું પહેલી જ લાઈન, અશુદ્ધ પણું પડરવના સંયોગથી આવે છે. પછી બહુ સરસ એમણે ખુલાસો લીધો છે. છઠ્ઠી ગાથા એના ભાવાર્થનું પહેલું જ વાક્ય છે, સોળમું પાનું છે આમાં. પેલું તો એક અશુદ્ધ પણું પડરવના સંયોગથી આવે છે. આનો અર્થ શું થયો? સ્વભાવગત કોઈ પણ પદાર્થ, કોઈ પણ એટલે જીવ માત્ર નહીં, કોઈ પણ પૂતગલ, બીજા ચારમાં તો ચલો છે જ નહીં, પણ પૂતગલમાં પણ સ્વભાવગત જો અશુદ્ધતા હોય તો કોઈ દી મટે નહીં. તો ક્યારેય સ્વભાવગત પદાર્થ, અને એના માટે પણ એક સરસ શબ્દ છે. પહેલો શ્લોક તો દરેકને ખબર છે, નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચિત્ત સ્વભાવાય ભાવાય. એ ભાવાય શબ્દ છે ને, એનો અર્થ એના એમાં જયચંદજીએ શું લખ્યું છે, શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. શબ્દ શું હોય પ્રો? ભાવાય એટલે પદાર્થ. આમ તો સામાન્ય એટલે કે પદાર્થ, વસ્તુ, દ્રવ્ય, પણ સાથે શું ખુલાસો લખ્યો એમણે, કોઈ પણ પદાર્થ. અહીંયા તો ચેતનની વાત છે, બાકી કોઈ પણ પદાર્થ કેવો છે? આ એક છે ને, ત્યાં સુધી નજર પહોંચવી જોઈએ. એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે, એ જ મોટા મોટું ભેદજ્ઞાન છે. શું ભેદજ્ઞાન છે? પર્યાયગત અશુદ્ધતા વખતે દ્રવ્યની શુદ્ધતાનો શિકાર આવી જાય. આ મોટા મોટું ભેદજ્ઞાન પુરુષાર્થ કરવા જેવું છે. કાં તો નહીતર કેવા હોય છે, પર્યાયની અશુદ્ધતા એ આપણે સર્વાંગે આત્માને અશુદ્ધ માની બેસીએ છીએ, એ પણ એક વિપરીતતા છે. અને સ્વભાવગત શુદ્ધતા છે એટલે પર્યાયમાં પણ હું શુદ્ધ છું એ માનવું, એ પણ એક નિશ્ચાભાસ છે. બે રીતે છે. કોઈને એમ થાય, શાસ્ત્રમાં જ લખ્યું સર્વ જીવ છે સિદ્ધ સંત, તો પર્યાયમાં પણ હું કેવો છું? અરે પર્યાયમાં જો શુદ્ધતા હોત તો આકુરતા કેમ છે, દુઃખ કેમ છે, તને મનુષ્યપણું શું કામ છે તને? તો એ સાથે સાથે બે પણ બે. અને આમાં ફરીથી એ સોળમા પાને હજી એક સરસ વાક્ય આગળ છે એમાં. હવે ત્યાં ત્યાં મળે છે શબ્દ, ત્યાં એટલે ક્યાં, ત્યાં એટલે ક્યાં? પર્યાયમાં જ્યારે અશુદ્ધતા છે ત્યાં, ત્યારે તે વખતે, ત્યાં એટલે ખાલી ક્ષેત્ર નહીં, કાળ પણ લઈ લેવું. ફરીથી ક્યારે આ વાત ચાલે છે? અશુદ્ધપણું કોના નિમિત્તે આવ્યું છે, કોના સંગમાં આવ્યું છે? પરદ્રવ્યના સંયોગથી, એટલે સંયોગમાં જોડાય છે તો આવે. હવે ત્યાં, ત્યાં એટલે તે સમયે શું થાય છે? મૂળ દ્રવ્ય તો આવું બધું શું છે? મૂળ દ્રવ્ય ને આ એટલે શું? પછી પર્યાય મૂળ દ્રવ્ય નથી? પર્યાય મૂળ દ્રવ્ય છે, પણ એમાં અશુદ્ધતા થવી મૂળ સ્વભાવ નથી. પદાર્થ તો કેવો છે? પદાર્થ કેવો છે? અનંત ધર્માત્મક. એક વિચાર સમયસામાં બહુ સરસ, આખી બીજો જે કળશ છે એમાં શું છે? અનંત ધર્મની પસંદ આવે છે ને. પદાર્થ કેવો છે? અનંત ધર્માત્મક છે. તો જેમ પર્યાય દ્રવ્યરૂપ ધર્મ છે, એમ પર્યાયરૂપ ધર્મ પણ છે. નિત્ય ધર્મ છે, એમ અનિત્ય ધર્મ છે. તો અહીંયા ત્યાં મૂળ દ્રવ્ય, અહીંયા મૂળ દ્રવ્ય એટલે કે જે એવું ને એવું સદાય ટકતું, જે હિત માટે ઉપાદય કરવા જેવું છે, એ મૂળ દ્રવ્ય. ઓલું તો શું છે? પલટતો ભાવ. દ્રવ્ય ગુણમય જેને ધ્રુવ્ય તત્વ કહેવાય, એ એનું અહીંયા શું કીધું? મૂળ છે. બાકી હોવાપણે, હોવાપણે કોણ છે? ઉત્પાદ વૈધ્ર યુક્તમ સત છે. પણ પ્રયોજનને માટે બહુ જ ફરક પાડવા જેવું છે, એક હોવાપણું અને એક પ્રયોજનપણું. ફરીથી આમાં સમય સામે બધે આવતું હશે ને, હું આત્મા કેવો છું તેનો જવાબ શું આવે? 38 ગાથા તમે લ્યો, 73 ગાથા લ્યો, તો કોણ આવશે? હું થી શરૂ થયું છે ને શબ્દ, તો હું એટલે હું કોણ છે એનો જવાબ શું આપ્યો છે? હું એક શુદ્ધ સદા અરૂપી, અને ઓલામાં છે ને, છું એક શુદ્ધ મમત્વહીન. તો હું છું એવો જ છું ને? એવો તત્વા સૂત્રમાં વળી એમ લે કે ઉત્પાદ વૈ ધ્રુવી ઉત્તમ સત, અને અહીંયા કે છે શું ફરક છે? એક હોવાપણે અને એક પ્રયોજનપણે. સમયસારમાં જે આપ્યું કે હું એક શુદ્ધ સદા અરૂપ, એ કોના માટે છે? એક એક પ્રયોજનને માટેને છે. પર્યાયની અશુદ્ધતાને ત્યાં શું કરી છે? ગૌણ કરી છે. અભાવ નહીં, અભાવ નહીં, નહીં કેમ નહીં? અરે તો તો એકાંતવાદીનો પ્રસંગ આવશે. હા, દ્રષ્ટિમાં નથી પણ એની હયાતી નથી એવું નથી. દ્રષ્ટિનો વિષય ન બને, પણ દ્રષ્ટિનો વિષય ન બને એટલે પર્યાય ત્યાં ન હોય ને અશુદ્ધતા ત્યાં ન હોય એવું નથી. ને તો આ ગુણસ્થાનના પ્રકારો ક્યાંથી પડશે? એક થોડુંક વિચારણા કરીને નક્કી, શબ્દ પ્રયોગ તો એક જ આવશે. દ્રવ્ય શબ્દ કોને માટે લાગુ પડશે? ઉત્પાદ વૈધ્રુવ એને પણ લાગુ પડશે, અને આશ્રયભૂત ઉપાદેયરૂપ તત્વ છે એને લાગુ પડશે. તો અહીંયા કોની વાત છે? એક શ્રદ્ધાના વિષયની છે કે જ્ઞાનના પ્રમાણ જ્ઞાનના વિષયની છે? નયનો શુદ્ધ નયનો વિષય કે પ્રમાણ? તો અહીંયા ફરીથી એ શબ્દ છે કે મૂળ દ્રવ્ય તો, મૂળ દ્રવ્ય એટલે તક્તો ભાવ, આશ્રયભૂત ભાવ, અવલંબિત ભાવ, તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી. આમ કહીને શું કહેવું તું? મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી. આમ કહીને શું કહેવું તું? અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી એટલે એને તો કોઈ સંબંધ જ નથી કરતો, માટે અશુદ્ધ નથી થતું. શું શબ્દ વાપરો? કેવું હતું ફરીથી? પેલી શું સ્ટેટમેન્ટ આવ્યું કે અશુદ્ધ પણ એ સંયોગ એટલે સંબંધ કર્યો. તે સંબંધ કોણ કરે? ત્રિકાળી દ્રવ્ય કરે છે, વર્તમાન પર્યાય કરે. અને વર્તમાન પર્યાય કરતી હોય અશુદ્ધતા શેમાં આવે છે? વર્તમાન પર્યાયમાં. પણ મૂળ દ્રવ્ય કોનો સંબંધ કરે? કોનો સંબંધ કરે? ફરીથી વાંધો નથી ને પ્રશ્ન, પડદ્રવ્યનો સંબંધ કરે કે શુદ્ધતાનો સંબંધ કરે? આ શુદ્ધ છે એટલે શુદ્ધતાનો તો સંબંધ કરે ને. કેવળ જ્ઞાનની પર્યાયનો સંબંધ કરે કે ના કરે? નિર્મળ પર્યાયનો કરે. ચલો પડદ્રવ્યનો તો બહુ દૂરની વાત થઈ, શું કરે? અને એટલા માટે એ જે મૂળ દ્રવ્ય જેને કહીએ એ પાંચ ભાવમાંથી ક્યાં ભાવે છે? પારણામિક, પરમ પારણામિક ભાવે છે. ઓલા સંબંધ વાળા થી ચાર પર્યાયો છે: ઔદયિક સાપેક્ષ ભાવ, ઔદયિક, ઔપસમિક, સાયોપસમિક અને સાયિકમાં તો સંબંધ ન હોય. કેવળ જ્ઞાન થયું ત્યારે જ્ઞાનવાણી કર્મ હોય? તો અપેક્ષા બે પ્રકારની છે. કેવી છે? એક સદભાવરૂપની અને એક અભાવરૂપ. અને નહીતર કેવળ જ્ઞાનની પર્યાયની ક્ષાયિક ભાવ ન કહેવાય. કોઈ પણ ઉત્પાદવય વાળી પર્યાય છે એ ચાર ભાવમાં આવી જશે. સિદ્ધ દશાને પણ એ ચારમાંથી શેમાં કહેવાશે? ક્ષાયિક ભાવ. શા માટે કહેવાય? કર્મના ક્ષયની સાપેક્ષતા એને લાગુ પડે ત્યારે. તો આ જે ત્રિકાળી દ્રવ્ય છે, ફરીથી મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય, અન્ય દ્રુપ તો દૂરની વાત રહી, પણ એક સમયની પર્યાયમાં પણ સંબંધમાં આવતું, અને એવું એક નિરપેક્ષ તત્વ રહેલું એ છે. પણ ચલો એ સંબંધ ના કરે, પણ નાયક ભાવ એ જાણે તો ખરો કે નહીં? નાયક ભાવ સ્તિકાળી દ્રવ્ય, છઠ્ઠી ગાથામાં કીધું ને, એ જાણે તો જાણવાનું તો કામ કરે કે નહીં? પડદ્રવ્યનો સંબંધ ન કરે, રાગનો ન કરે, પણ જાણવાનું કામ તો કરે કે ન કરે? કરે ને. નાયક ભાવ તો કીધો છે એટલા માટે નહીં, ન કરે. 320 ગાથા આવે છે, એમાં ક્યારેક વાંચ્યું હશે, સાંભળ્યું હશે ગુરુદેવસિંહના. નિષ્ક્રિય કહેવાય. જાણવું એ ક્રિયા નથી, જાણવું સ્વભાવ છે, જે ફરક પડે. શું છે એ? નાયક ભાવમાં શું છે? જાણવાની ક્રિયા છે કે જાણવાનો સ્વભાવ છે? ક્રિયા માત્ર કોનામાં હોય છે? પ્રગટમાં હોય. અને પ્રગટ કેવું છે? પર્યાયમાં હોય કોઈ પણ. અને એટલા માટે નાટક સમય સારમાયમાં કર્તા કર્મ અધિકાર આવે, એમાં ક્યાં શબ્દો વાપર્યા છે એમણે? કર્તા કર્મ ક્રિયા દ્વાર, ત્રણ આપ્યા છે. એ ક્રિયા જે છે, કાર્ય છે, કર્મ છે, એ બધું શેમાં છે? પર્યાયમાં. તો જાણવાનો સ્વભાવ તો છે જ્ઞાયક ભાવમાં, પણ ક્રિયા કાર્ય પ્રણમન શેમાં થાય? પર્યાયમાં થાય. તો અહીંયા ફરીથી કે મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ એટલે કોઈના રૂપે, ક્રિયા રૂપે પણ નથી થતું, માટે એને કોઈની સાપેક્ષતા લાગતી જ નથી. અને એટલા માટે પારણામિક ભાવનો મૂળ અર્થ શું સમજવો? કોઈ કે ત્રિકાળી નેમ ને, ત્રિકાળી કરતા સૌથી ઉત્કૃષ્ટ નિરપેક્ષ ભાવ. પરમ પારણામિક ભાવ એટલે કેવો? એ નિરપેક્ષ, કોઈની સાપેક્ષતા નહીં, અને નિરપેક્ષ તત્વના આશ્રયે જ નવી શુદ્ધતા પ્રગટ થશે. સાપેક્ષ શુદ્ધતાના આશ્રયે લક્ષે ક્યારે પણ નવી શુદ્ધતા થવાની એ નથી. તો જયચંદજી સરસ અર્થ લખ્યો છે, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી, ઓલામાં સંયોગથી શબ્દ, તેનો જ ખુલાસો, નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. જો પેલું એક સામાન્ય સ્ટેટમેન્ટ આપ્યું, હવે પદાર્થ, પદાર્થની અંદર બે ભાવ છે. ક્યાં બે ભાવ છે? એક તકતો ભાવ અને એક પલટતો ભાવ, જેને સમયસારની બીજી ગાથામાં જીવની વ્યાખ્યાના સાત બોલ હતા એમાં પેલો હતો. કેવું છે એ આત્મા? કેવું છે? સદાય પરિણમન સ્વભાવમાં રહેલું એ તત્વ છે. તો સ્વભાવ પણ છે ટકતો અને પરિણમન પર્યાય પલટો પણ થાય. તો જે કોઈ અશુદ્ધતા થાય છે એ ક્યાં છે? એને જેને કહે એની પહોંચ ક્યાં સુધી છે? પર્યાય સુધીની. મૂળ દ્રવ્ય જો અશુદ્ધ થઈ ગયું હોત તો કોઈ દી અશુદ્ધતા ટળે નહીં, અને પર્યાયમાં અશુદ્ધતા ન હોય તો ધર્મ કરવાનો પ્રશ્ન નથી. બે ભાવ રહેશે અહીંયા. તો અહીંયા તો એ ગુરુદેવશ્રી લે છે આપણને દ્રષ્ટાંત ઉપર ફરીથી આપે, બહુ સુંદર દ્રષ્ટાંત, એટલું બધું એપ્રોપ્રિએટ છે કે પેલું શું શબ્દ લીધો છે? સફેદ લુગડું છે પણ થયું શું? એ મેલું દેખાય. પાછી મેલું દેખાય એટલે ઇલ્યુઝન ના સમજવું, મૃગજળ જેવું ના સમજવું. અશુદ્ધતા એ બધી શું છે? કલ્પના છે ને. અરે સ્વભાવ તો શુદ્ધ જ હોય, વળી અશુદ્ધ કેમ કહેવાય? જો અશુદ્ધતાને પણ કલ્પના કીધી તો અશુદ્ધતાના અભાવથી મોક્ષને પણ કલ્પના કેવી પડશે? બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણીમાં. પર્યાયગત છે, પર્યાયગત બધા જ ભાવો છે. ક્યાં બધા છે? નહીતર તો સાત તત્વમાંથી ક્યાં તત્વ હોય? જશે ખાલી બે જ જશે ને, આશ્રય બંધ જ જશે ને, બધા ક્યાંથી જાય? પર્યાયમાં અશુદ્ધતા એ ખાલી મૃગજળ જેવું છે, ભ્રમણા છે, ભ્રાંતિ માન્ય. તો અરે આશ્રવ જો ગયો તો આશ્રવને અટકાવના સંવરની શું જરૂર રહી? અને સંવર નથી તો શુદ્ધતાની વૃદ્ધિની શું કામ છે? અને બંધ નથી તો મોક્ષની શું કામ છે? અને બંધ નથી તો બંધનું નિમિત્ત એવું અજીવની શું કામ છે? અને અજીવ નથી જીવ હાથમાં ઉર્યો તારે. એ ગુરુદેવશ્રી બોજ લેતા, એક તત્વની ભૂલમાં ગુરુદેવ સાતેય તત્વની ભૂલ શીખાય. આપણને માને કે એમાં શું વાંધો છે? એટલું કે એવું નથી, આશ્રયભૂત નથી, અવલંબન લેવા લક્ષ કરવા જેવું નથી, જુદી વાત છે. પણ હોવા પણ એ શું છે? એક હોવાપણાનું અને એક આશ્રયભૂતનું. તો અહીંયા પર્યાયમાં કપડું મેલું છે, તો સફેદ પણ એમાં મેલું, અને એ પણ દેખાય છે એટલે બધેને સમજવું. દેખાય એટલે જાણે શું છે? કલ્પના છે, ભ્રાંતિ છે, મૃગજળ છે, એવું નથી. ઘણી વાર શબ્દ આવે છે ને કેવાય છે, કેવાયના બે પ્રકાર હોય. કયા પ્રકાર હોય? ખાલી કેવા માત્ર હોય, ખરેખર ન હોય, અને છે એવું પણ કહેવાતું હોય. નહીતર તો સાચું ખોટું કોઈ રહેશે જ નહીં. કહેવાય છે એવું પાછું શું હોય છે? વસ્તુ સ્વરૂપથી ખાલી કથન માત્ર નથી. અને જેમ ઘીનો ઘડો એ કેવા હોય છે? એ કથન માત્ર હોય છે. પણ એનો અર્થ એમ નથી કે ઘડો માટીનો એ પણ એક કથન માત્ર છે. માટીનો ઘડો કહેવાય છે એટલે ખાલી કથન માત્ર છે એવું એ નથી. તો પેલું બે વાત, સફેદ કપડું છે અને અત્યારના કેવું દેખાય છે? મેલું. હવે વચ્ચે તો આવું કેમ થયું? સફેદ વસ્ત્ર હોવા છતાં મલિન શું કામ થયું? આપને પોતાથી થયું? પોતાથી થયું છે કે ના? શું થયું છે? કોકના સંગમાં થયું છે, કોઈના નિમિત્તે થયું. તો કોના? પરના નિમિત્તે. કોઈ કોલસો ને અડી ગયા કે કાલો કલર હતો એને આપણે અડી ગયા. હવે આવી તો પરિસ્થિતિ છે. કેટલી વાત આવી? ત્રણ વાત આવી. કઈ ત્રણ વાત આવી? સ્વભાવે સફેદ, વર્તમાનમાં મલિન, અને નિમિત્તેનું કોઈ પણ કલર લ્યો કે કોલસો લ્યો. ત્રણ વસ્તુ આવી ગયું. નિમિત્ત, નૈમિત્તિક કાળાપણાની અવસ્થા, અને તે વખતે નિરપેક્ષ સ્વભાવ. ત્રણ આવી પરિસ્થિતિ છે અહીંયા. હવે તે વખતે જેની પાસે વિવેક જ્ઞાન છે, જે અશુદ્ધતા વખતે પણ શુદ્ધતા જોઈ શકે એવું જેને પાસે વિવેક જ્ઞાન છે, એ શું જોવે છે? પણ તેને વર્તમાનમાં સ્વભાવે સ્વચ્છ જોઈ શકાય છે. ફરીથી સફેદ ક્યારે જોઈ શકાય છે? ધોઈને સૂક્યું છે ત્યાર પછી એને સફેદ જોઈ શકાય છે. નહીં તો ક્યારે જઈ શકાય? ક્યારે? અત્યારે. ડાઘ પડ્યો છે ત્યારે? ડાઘ પડ્યો ત્યારે ડાઘ દેખાય કે સફેદાઈ દેખાય? અરે ઇન્દ્રિયથી ભલે તને ડાઘ દેખાય, પણ તે જ વખતે જો જ્ઞાનનો વિવેક વાપરીશ તો એ જ કપડું સ્વભાવે સ્વચ્છ છે એવો સ્વીકાર થઈ શકાય છે. તો એ આખી મૂકી શું છે? એ પુરુષાર્થ છે, એ ચતુરાઈ છે, એ હોશિયારી છે. પણ શબ્દ પણ કરીને શું? પણ શબ્દ ક્યારે વાપરે? આવું હોવા છતાં એક જુદી દ્રષ્ટિ. બીજું તો છે કઈક, એ તો વાત સાચું, પણ આવું છે છતાં પણ એક કઈક નવી દ્રષ્ટિથી જોઈ શકાય છે. પણ તેને વર્તમાનમાં સ્વભાવે સ્વચ્છ જોઈ શકાય છે. કેમ જોઈ શકાય છે? કેમ જોઈ શકાય છે? અશુદ્ધતા છે તે વખતે સ્વભાવ કેમ? કારણ કે સ્વભાવ એવો ને એવો અકબંધ સદાય રહ્યો છે. એક જીવનમાં એક વિચારી લેવું છે, સ્વભાવને કોઈ આચ્છાદિત કરે, સ્વભાવગત પર્યાયમાં થઈ જુદી વાત છે, એના મૂળ અસ્તિત્વને કોઈ અશુદ્ધ કરી શકે? જગતમાં એવા કોઈ નિમિત્ત જ નથી. મૂળ જે સ્વચ્છ સ્વભાવ છે, જે ત્રિકાળી શુદ્ધ પવિત્ર નિર્મળ સ્વભાવ છે, એને કોઈ મલિન કરે, અશુદ્ધ કરે, અરે પ્રાણામિક ભાવને આચ્છાદિત કોઈ કરી શકે એવું કોઈ નથી. કોઈ નો કર્મ નથી, કર્મનો ઉદય નથી કે પરિણામગત કોઈ અશુદ્ધતા એને કોઈનાથી અશુદ્ધ થશે. અરે ત્યારે તો આપણી પાસે શું રહેલું છે? સાધના માટેનો વિષય છે, ધ્યેય તત્વ છે. ભલે આપણી પાસે શું નથી, શું નથી? આજે આવ્યું તું ગુરુદેવસિંહ પ્રવચનમાં, ધ્યેય તત્વ શું અને સાધ્ય તત્વ શું? સવાલના મોક્ષની પર્યાય એ સાધ્ય છે અને મોક્ષ સ્વરૂપ ભગવાન આત્મા એ ધ્યેય તત્વ છે. સાધ્ય પ્રગટ કરવા યોગ્ય અને અંતિમ પદ કે સિદ્ધ દશા એ કેવું છે? એ અંતિમ ઉત્કૃષ્ટતા જે સાધ્ય પદ છે, અને પોતાનો ભગવાન આત્મા એ કેવો છે? ધ્યેય તત્વ છે. તો અહીંયા ફરીથી કે આવું પોતાનું ધ્યેય તત્વ છે એને કોઈ પણ એનું કયો કર્મનો ઉદય એને લાગુ પડે? મોહની કર્મનો કે અંતરાય કર્મનો કે શું લાગુ પડે? એવું ધ્યેય તત્વ આપણી પાસે છે ત્યારે ગુરુદેવસિંહ ઘણી વાર કહેતા, તારી પાસે અવકાશ છે, અવસર છે, તક છે. તને જો ધ્યેય તત્વ તારા હાથમાં ન હોત તો કોઈ કાળે સાધના ધ્યાન પ્રગટ જ નહીં થાય. તો એ મોટા મોટો પુરુષાર્થ કે અશુદ્ધતા વખતે, ઔદયિક ભાવ વખતે પ્રાણામિક ભાવ ગોતી લેવો, વિપરીતતા વખતે નિરપેક્ષ ભાવને પકડી લેવો, તો એ તેને વર્તમાનમાં સ્વભાવે મૂળ હેતુ અહીંયા શું છે? ફરીથી વર્તમાનમાં, ફરીથી વર્તમાનમાં કોણ છે? શુદ્ધતા કે અશુદ્ધતા બે છે. અને એના માટે જોવું હોય તો ફરીથી સમયસારનો ત્રીજો કળશ, એમાં શું વાત લીધી? અમૃતચંદ્રાચાર્ય. આમ બધું ખબર તો હશે ને, જોવાની જરૂર છે. પોતે એમાં પ્રતિજ્ઞા કરે છે કે આ સમયસારની ટીકાથી જ મારી શું થાવ? પરમ વિશુદ્ધિ થાવ. એ શું કરી? પોતાની ભાવના સાધ્યની. તો કે વર્તમાનમાં કેવી છે? અનાદિની મારી કેવી છે? કર્મના ઉદયના નિમિત્તે કલ્માશિત છે. બે વાત કરી છે, કલ્માશિત શબ્દ મળશે એમાં, કે મો કર્મના ઉદયના નિમિત્તે એ તો એ. અને હવે છેલ્લે હું કેવો છું? કે દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ ચિન્હ માત્ર જ્યોતિ છું. ત્રણ વાત આવી હતી કે પોતાને ભાવના શેની છે? પરમ વિશુદ્ધિ થાવ. અને પરમ વિશુદ્ધિ થાવ એનો અર્થ શું થયો? કે મુનિ દશાને યોગ્ય ત્રણ કસાયના અભાવની વિતરાકતા તો પ્રગટ થઈ છે, પણ જે પૂર્ણ કેવળ જ્ઞાનમાં ને સિદ્ધ દશામાં હોય એજી મને પ્રગટ થઈ નથી. એનાથી ઉલટાની આગળની પણ નથી થઈ. પણ એનો બે કેવું છે? અત્યારના વિચાર ગુરુદેવ આના ઉપરથી ત્રણ નિરંતર કાઢ્યા હતા. આજ ત્રીજા કળશમાં ત્રણ નિરંતર. નિરંતર એટલે અત્યારથી, અનાદિના છે એવું નથી. નિરંતર ધારાવાહી શું છે? પણતિમાં મુનિરાજને, અમૃતચંદ્રાચાર્ય દેવને ત્રણ કસાયના અભાવ પૂર્વકની વિતરાકતાની ધારા પણ છે. અને છઠ્ઠે ગુણ સ્થાને આવે તો શાસ્ત્ર લખવાનો વિકલ્પ ઉઠ્યો છે, 28 મૂળ ગુણનો વિકલ્પ ઉઠ્યો છે, એ પણ અશુદ્ધતાની ધારા છે. અને તે જ વખતે દ્રવ્ય દ્રષ્ટિથી જોવે તો કેવો છું? શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ. અજ્ઞાન નો કેવો વિવેક વર્તતો હશે, કે વારાફરતી જાણતા હશે, કે એક સમયમાં જાણે છે, કે એક સમયમાં પણ ત્રણ કસાય ના અભાવપૂર્વક ની વિતરાગતા ક્યારે હોય, સવિકલ દશામાં કે નિર્વિકલ દશામાં? ત્રણ કસાય નિર્વિકલ દશામાં ત્રણ કસાયના અભાવની વિતરાગતા હોય, સવિકલ દશામાં ક્યાંથી હોય? તે તો રાગ છે. અરે રાગ હોવા છતાં શું છે, જેટલી શુદ્ધતાની ધારા છે એ કાયમ છે. બે વાત જીવનમાં ફરીથી વાંચે ને, બહુ આડુંઅડું ઘણું આવતું હશે પણ, એક પ્રણતિની ધારા અને ઉપયોગનું પ્રણમન. સવિકલ્પ અને નિર્વિકલ્પ એ બે શું દેખાડે છે? ઉપયોગની. સવિકલ્પ અનેકોના સંબંધમાં આવે છે, ચારિત્ર સંબંધમાં. જે ઉપયોગની વાત, ઉપયોગ એટલે જ્ઞાનની વાત આવી જુદી વાત છે. અહીંયા તો આપણે વર્તમાન જે સાધક દશાનો ઉપયોગ, એ અંતર્મુખ હોય છે અને બહિર્મુખ, એ કોની વાત દેખાડે છે? ચારિત્ર સંબંધમાં. કે અંતર્મુખમાં છે તો એ દેખાડે છે કે નિર્વિકલ્પણું છે, અને બહાર આવે તો એ કોનું છે? બે વખતે જો વિચાર કરીએ તો શ્રદ્ધાની ધારા એક સરખી છે કે નહીં? નિર્વિકલ્પ દશામાં આવે તો એટલે શ્રદ્ધાનું કઈ, તો શ્રદ્ધાની ધારા તેના ઉપર આધારિત. અહીંયા મુખ્ય ભલે રુચિ રસ એ બધું છે, પણતીની ધારા. શ્રદ્ધાનું કામ કેવું છે? અહીંયા પણતી રૂપની એક ધારા શ્રદ્ધાની ચાલે છે. ચારિત્રમાં ઉપયોગને નિસે બે ધારા થઈ જાય છે, કાં તો સવિકલ્પ અને નહીં તો નિર્વિકલ્પ. તો અહીંયા ફરીથી કે એ વર્તમાનમાં સ્વભાવ ક્યારે, આ બધું પણ છે ફરીથી, પણ દ્રવ્ય જે છે એનું નિમિત્તપણું છે, પર્યાયમાં મેલાપણું થયું છે, અને તે વખતે સ્વભાવ તો કેવો છે? સ્વચ્છ એવો ને એવો છે, અને તેથી એને જોઈ શકાય છે. એના માટે શું જોશે? સ્વભાવ દ્રષ્ટિ જોશે, દ્રવ્ય દ્રષ્ટિ જોશે, શુદ્ધ નહીં જોશે. એવા અશુદ્ધતા વખતે પણ જો શુદ્ધ જોવો હશે, જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળતો, શુદ્ધ નહીં જોશે. હવે અહીંયા છે દ્રષ્ટાંતમાં તો જોનાર બીજો છે, પણ આત્મામાં તો પોતે જૂના. જો ગુરુદેવ એટલો ખુલાસો કરે છે ખાલી દ્રષ્ટાંત અને સિદ્ધાંતમાં શું છે, કે કપડું મેલું છે, સ્વભાવે સ્વચ્છ છે, અને બીજાના નિમિત્તે અશુદ્ધ થયું, તે વખતે પણ સ્વભાવ દ્રષ્ટિથી જોઈ શકાય. પણ ત્યાં જોનાર કોણ હશે? થર્ડ, કારણ કે કપડાને ક્યાં જોવાનું હોય પોતે. પણ અહીંયા શું છે, જોનાર કોણ છે અને સ્વભાવથી શુદ્ધ અને મલિન કોણ છે? તે નોતે છે, પોતે ને પોતે. પોતેને પોતે સ્વભાવથી જોવે તો કેવો છે? શુદ્ધ પરમાત્મા છે, ગુરુદેવસિંહ જેને ભગવાન આત્મા કહે એ છે, અને છતાં પર્યાયમાં શું છે? મલિનતા છે, અને તે એમાં નિયમિત રૂપે કોઈ પરદ્રવ્ય છે. કોણ હશે પરદ્રવ્યમાં નિયમિત રૂપે? નિયમથી કોણ હશે? કર્મનો ઉદય. કર્મનો અને કર્મમાં પણ ઉદય. ક્યારે પણ એક એવું ન હોય કે રાગ થયો હોય અને ત્યાં કર્મનો ઉદય નિમિત્ત ન હોય, એવું ક્યારે બની શકે? ને તો નિયમ રૂપે નો કર્મ હોય કે ન હોય, પણ બાકી કર્મનો ઉદય તો હોય જ છે. જ્ઞાનાવણી કર્મના નિમિત્તે શું થાય? જ્ઞાનાવણી કર્મના નિમિત્તે બોલું, પાછી એમ કહેશો કરતા ને એટલું તો ખબર પડે. જ્ઞાનાવણી કર્મના નિમિત્તે શું થાય? જ્ઞાન થાય એના નિમિત્તે. એના નિમિત્તે શું થાય? હીન થાય ને, હીન થાય ને જ્ઞાન ને. એક વાત છે ને, હજી આપણે બહુ વિચારતા નથી, એમ જ્ઞાનાવરણી કર્મના ઉદયના નિમિત્તે હીનું થશે, એના ક્ષય તો કેવળ જ્ઞાન થશે. પણ આપણે હંમેશા જોવાની વૃત્તિ કેવી છે? એનાથી કર્મનો એવો ભય લાગ્યો બોજો, એટલે હીનતા જ દેખાય. ભાઈ પાકું કે નહીં જ્ઞાન, ખાલી સિમ્પલ કા બોલીએ, જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે. નિમિત્તે તો બધી અવસ્થા થઈ શકે, કઈ કઈ અવસ્થા થઈ શકે? જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે કઈ કઈ અવસ્થા થઈ શકે? ચાર દશા છે ને, તો ઔદયિક અવસ્થા થઈ શકે, ઔપશમિક દશા થઈ શકે, ક્ષોપશમ થઈ શકે, ક્ષાયિક થઈ શકે. ઉપશમ કોઈ દી કેમ ન થાય? કોઈ દી ન થાય. અરે ક્ષોપશમ ભાવે અનાદિનું ખીલેલું છે, હવે ઉપશમ એવું થાય? ઉપશમ તો એનું એ કે જે અનાદિથી ખીલ્યું નથી શ્રદ્ધા ને ચારિત્ર, બાકી દર્શન જ્ઞાન અને વીર્ય તો અનાદિના ક્ષોપસમ ભાવે છે, અને ક્ષોપસમ ભાવ જ દેખાડે છે કે અધૂરું છે તો સાથે ઉદય પણ હશે. ક્ષોપસમ શેની સાથે હોય છે? સાથે નિયમથી કોણ હોય? ઉદય. કારણ કે એ કેવું છે, અધૂરું તો ઉદય છે, ક્ષોપસમ છે, એમાંથી હવે એનો ક્ષય થાય. ચલો એ તો બીજી વાત છે. તો અહીંયા ગુરુદેવ છે કે દ્રષ્ટાંતમાં તો જોનાર બીજો છે, પણ અહીંયા સિદ્ધાંત જો લઈએ તો આત્મા પોતે જોનાર છે. આત્મામાં જે વર્તમાન મલિન અવસ્થા છે તેનો મૂળ સ્વભાવ નથી. આમ તો ઘણી વાર આવું ને, આત્મામાં મલિનતા હોય જ નહીં, અને પાછું મલિનતા તો ક્યાં હોય? ક્યાં હોય? પૂતગલમાં હોય. આત્મા મારામાં ક્યાંથી હોય? સમીસાર વાંચી જુઓ તમે, રાગાદીને શેના પરિણામ કીધા છે? પૂતગલના કીધા. ઠેર ઠેર કઈ માં જવું? કરતા કર્મ પંચો તેમ નહીં, આમાં પણ છે. 50-55 ગાથાના શું નામ આપ્યા છે? 50-59 બોલ છે ને, એમાં હું શબ્દ વાપરો છું. શું? પૂતગલ દ્રવ્યના પરિણામય હોવાથી ન્યા સુધીના શબ્દો છે. તો પૂતગલમાં થાય ને રાગ દ્વેષ મોહ ગુણસ્થાન માર્ગસ્થાન જીવસ્થાન. જીવસ્થાન કોના હોય? પૂતગલના હોય ને. લેખું તો એમાં છે, એમાં અમૃત ચંદ્રાચાર્ય દેવનું છે કે આપણે મનાય તો, અને મૂળ ગાથામાં પણ છે. હું જીવસ્થાન ગુણસ્થાન બધા મૂળમાં છે ને બધા. 29 બોલ. કરતા કર્મ જેમાં પછી આગળમાં પણ છે, કરતા કર્મ 75 ગાથામાં. એમાં નો કર્મ ને દ્રવ કર્મના પરિણામ મોહ રાગ દ્વેષ આદિ અંતરંગમાં ઉત્પન્ન થતા એવા શબ્દો છે ને જીવનમાં. એટલા માટે ફરીથી કઈ અપેક્ષાનું કથન પદ્ધતિથી પેલું વિચારવું જોઈએ. એવું એકાંત જો નહીં હોય તો કોઈ આત્મામાં અશુદ્ધ નહીં જ લાગુ નહીં પડે. આત્મા કોઈ દી સંસાર તત્વ સિદ્ધ નહીં થાય, અને સંસાર તત્વ નથી તો દુઃખ શેનું છે? ઉપાય શેનો કરવા આવ્યો છું? ડોક્ટર પાસે આવ્યો છો એ બીમારનો શિકાર કરીને આવ્યો છે કે હું સાજો છું એ શિકારે? એક વિચાર, કોઈ પણ ડોક્ટર પાસે જઈએ તો શેનો શિકાર છે? ફરીથી આ દ્રષ્ટાંત જેવું જ છે, બીમારનો શિકાર છે, અને છતાં પણ એ છૂટીને હું નિરોગ થઈ શકું એ પણ શિકાર છે. વર્તમાનમાં બીમારી દેખાવા છતાં પણ સાથે વિશ્વાસ એનો છે કે દવા લઈશ તો મને સાજો થઈ જાય, અને એ વિશ્વાસ નહીં તો પછી શેની દવા લેવી છે? તો એ બધો જ પ્રકાર અહીંયા હોય છે. તો ફરીથી કે આત્મામાં જે વર્તમાન મલિન અવસ્થા, ફરીથી શબ્દ વાપરો, અવસ્થામાં, અને એ ન રોકે કે સ્વભાવ પ્રયોજનને માટે એ પર્યાયનો શું કરવામાં આવ્યો છે? ગૌણ કરીને વ્યવહાર કહેવામાં. અન્ય મત જે એકાંતવાદી છે, આવે છે ને ગ્રહિત મિથ્યાત્વના 5 પ્રકારમાં પહેલું કયું આવ્યો છે? એકાંતિક મિથ્યા. એકાંતિક મિથ્યાત્વ એટલે શું? એક જ ધર્મ માને. આત્મા તો કેવો છે? કાં તો સર્વવ્યાપક છે, કાં તો શુદ્ધ છે, એમાં અશુદ્ધતા કોઈ દી તો એવું નથી. શુદ્ધ અશુદ્ધ અને નિયમસારમાં પદ્મમલધારી દેવ 39 ગાથામાં એટલે તો વિભાવ સ્વભાવ કીધો છે. સ્વભાવનો એ પર્યાય નહીં, સમયની પર્યાયનો વિભાવ સ્વભાવ. એક દ્રવ્યરૂપ સ્વભાવ છે ત્રિકાળી, અને પર્યાયમાં વિભાવ થવો એ પણ એ માત્ર જીવ અને પૂતગલમાં બે છે. તો એ છે એનો સ્વીકાર. જ્ઞાનના નિષેધ કરીશ નહીં, શ્રદ્ધાનું તો અભેદ તત્વ જ લેવું છે, એમાં એનો નથી. પણ જ્ઞાન કેવું છે? એ જ્ઞાન સ્વપ્નને જાણે નહીં તો પછી સ્વભાવમાં તો બે જાણે, દ્રવ્ય પર્યાયનું પ્રમાણ જ્ઞાન. તો અહીંયા કે આત્મામાં તો જે વર્તમાન મલિન અવસ્થા છે, વર્તમાન પૂરતું, ભવિષ્યમાં તો અભાવ પણ કરે, તેનો મૂળ સ્વભાવ નથી. મૂળ સ્વભાવ આવ્યો તો છઠ્ઠી ગાથામાં, કદાચ એના ઉપરનું જ પ્રવચન હોય. છઠ્ઠી ગાથ ભાવાર્થમાં હોય છે ત્યાં મૂળ સ્વભાવ ક્યારેય મલિન થતું નથી. તો મૂળ સ્વભાવ કેવું છે? એ ક્યારે પણ મલિન, વર્તમાન અવસ્થામાં મલિનતા છે પણ તેનો મૂળ સ્વભાવ નથી. તેથી વર્તમાનમાં મલિન અવસ્થા વાળો જીવ પણ કોની વાત આવી? તેથી ફરીથી, તેથી એટલે શું? આગળ શું પ્રૂવ કર્યું? શું પ્રૂવ કર્યું? કે અવસ્થામાં મલિનતા છે પણ મૂળ સ્વભાવ નથી, પર્યાયમાં મલિનતા છે મૂળ સ્વભાવ નથી, અને તેથી વર્તમાનમાં મલિન અવસ્થા વાળો જીવ કોની વાત કરી? ફરીથી કોની વાત કરી? આપણી, આપણે મલિન છીએ ના? અમને તો ઘણું જ્ઞાન છે, અમે તો આત્માને શુદ્ધ જ ગુરુદેવશ્રી કીધું ભગવાન આત્મા અમે તો માનીએ છીએ. એક વાત વિચારવા જેવું છે, માનવું જાણવું, ખબર, ઘણા શબ્દો આપણે વાપરીએ છીએ ને, અમે માનીએ છીએ, જાણીએ છીએ, ખબર છે, બધું જ, એ બધાનું ફળ શું હોવું જોઈએ? યથાર્થ ફળ સ્વરૂપને માનવું, યથાર્થ વસ્તુ સ્વરૂપને જાણવું, ખબર હોવી, એનું ફળ શું હોવું જોઈએ? પરિણમન વગર ક્યારે પણ કહેવું નહીં કે મને ખબર છે, હું જાણું છું, મને આવડે છે, હું માનું છું. માન્યતાનું ફળ શું? ખાલી વિપરીતતાનો અનુભવ એ સાચું માનવાનું ફળ છે. બેને બે મને ચાર ખબર છે અને પરીક્ષામાં હું બેને બે ત્રણ લખું છું તો મને ખબર છે કે નહીં? કોઈ પણ શ્રદ્ધા, યથાર્થ શ્રદ્ધા, માન્યતાનું શું? અને એ રીતે જ આનંદના વેદનથી પ્રસિદ્ધિ થવાની છે કે તારી શ્રદ્ધાને જ્ઞાન યથાર્થ છે કે નહીં. અને જ્યાં સુધી એ આકુલતાનું, દુઃખનું વેદન છે ત્યાં સુધી સમજી લેવું મારી શ્રદ્ધા જ્ઞાનમાં વિપરીતતા છે. તે અહીંયા આપણને કહે છે કે ત્યાં વર્તમાન મલિન અવસ્થા ત્યાં મૂળ સવાર, અને તેથી વર્તમાનમાં મલિન અવસ્થા વાળો જીવ પણ પોતાનો નિર્મળ સ્વભાવ જોઈ શકે છે. પણ શબ્દ કેમ વાપર્યો? મલિન અવસ્થાઓ જીવ પણ કેમ? જે સાધક આત્મા છે કે પરમ એ તો જોવે જ છે. જે સાધક આત્મા, અને એવો જોયો ત્યારે તો સાધક દશા થઈ, અને એનો ઉપયોગની પૂર્ણતા થઈ તો પૂર્ણ સાધ્ય દશા થઈ, તો એ તો જોવે છે. તું પણ આવો જોઈ શકે છે, અને જે સમયે જોઈશ તો બાધકમાંથી સાધક થઈ જાય. તો એ અવસ્થા વાળો જીવ પણ પોતાનો નિર્મળ સ્વભાવ, અને આ ફરીથી આનો અર્થ શું થયો? નિર્મળ સ્વભાવને જોઈ શકે છે. મલિન અવસ્થા વાળો પણ આવા સ્વભાવને જોઈ શકે છે. એનો અર્થ શું છે? કે સ્વભાવમાં ક્યારે મલિનતા નથી, સ્વભાવ ક્યારે આચ્છાદિત થયો નથી, ઢંકાઈ ગયો નથી. એ આવે છે ને સમયસારમાં, કઈ આવે છે? આવિર્ભાવને તિરોભૂત શેમાં આવે છે? તમે જ કીધું, જો સ્વભાવ આવિર્ભાવ થયો કે નહીં? સ્વભાવ લખ્યું છે એમાં. અરે સ્વભાવ આવિર્ભાવ, સ્વભાવ તો છે જ, એનું જ્ઞાન પ્રગટ થયું તો સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ. 15મી ગાથામાં આવે છે ને, તો એ 15મી ગાથામાં છે. વાંચવું હોય તો વાંચી જોઈ લઈએ. 15મી ગાથામાં છે કે એ વાત કોની લેવી છે? મૂળ પર્યાયગતથી એવો શબ્દ પ્રયોગ કરાય છે. બાકી ત્રિકાળી નાયક ભાવ ક્યારે પણ, હવે જે નિષ્ક્રિય છે, પર્યાય માત્રમાં ના આવે એના આવિર્ભાવ, અને તો એનો પારણામિક ભાવ કેમ કહેવાય? નિરપેક્ષ કેમ કહેવાય? એ તો છે, તે છે, ત્રિકાળ એવો ને એવો રહેલો છે. પર્યાયની સાપેક્ષતા એને શબ્દ પ્રયોગ કહેવાય કે મને શું થયું? નાયક ભાવ પ્રગટ થયો. પ્રગટ થયો એટલે નહોતો, તો શું હતું? કે જ્ઞાનમાં નહોતો, હવે જ્ઞાનમાં આવ્યો. એનું નામ સામાન્ય જ્ઞાનનો એક બહુ જ વિચાર. એના સામાન્ય એટલે ત્રિકાળી એમ નહીં, સામાન્ય જ્ઞાન એટલે ત્રિકાળીને આશ્રય પ્રગટ થયેલું અતિન્દ્રિય જ્ઞાનની પ્રગટતા. અને એનો ન્યા શબ્દ શું વાપરો છે? સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. દ્રષ્ટાંત એના માટે છે નું આપ્યું હતું. આપણે મીઠાનો સ્વાદ કેવી રીતે લઈએ છીએ? શાક ખાઈએ, દાળ ખાઈએ ત્યારે મીઠાનો સ્વાદ કેવી રીતે લઈએ છીએ? શાક ખારી છે, દાળ ખારી, ફરીથી સ્વાદ તો છે મીઠાનો, પણ કોના દ્વારા લઈએ છીએ? તો શાક ખારું છે ને, શાક ખારું જ છે ને, બોલીએ તો છીએ. એમાં વધારે નાખી દીધું તો આજ શાક કેવું હતું? બહુ ખારું હતું ને. તો શાક ખારું છે કે નહીં? ખોટું બોલીએ છીએ. શું છે? અરે ભાઈ, જો શાક ખારવું હોત તો પછી મીઠું કામ નખાય? જયારે શાક કરવું ત્યારે મીઠું નહીં નાખવાનું છે. જો શાક સ્વયંથી પોતાના સ્વભાવથી ખારવું હોત તો નાખવાનું છે. આ એક કથન પદ્ધતિ છે, પણ કથન પદ્ધતિમાં એમ જ ન માની બેસું. એમ સામાન્ય જ્ઞાનનો આવે તો સીધો એ મીઠું ખારું છે, મીઠું સીધું સ્વાદ લે ને કોઈના દ્વારા શું કામ લેશે અને કોઈના દ્વારા લેશે એનું નામ વિશેષ જ્ઞાન, ખંડખંડ જ્ઞાન છે. ઓલું કેવું છે, એક મીઠાને મીઠાથી સીધું જાણવું એનું નામ શું છે, સામાન્ય, સામાન્ય લવણનો આવેલ. એમ અહીંયા જ્ઞાનને, જ્ઞાનમય ભગવાન આત્માને જાણવો અતિન્દ્રિય જ્ઞાનથી એનું નામ શું કહેવાય છે, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ પ્રગટપણું કહેવાય છે. અને આપણે જ્ઞાનને કેવી રીતે ઓળખીએ છીએ, કદાચ ઓળખીએ, બાકી તો જ્ઞાનને આમ ઓળખતા નથી. બહુ જ વિચાર છે, જ્ઞાનથી જ્ઞેય જણાય, જ્ઞાનથી પદાર્થ જણાય, અને જ્ઞાનને ઓળંગીએ છીએ ને આ પદાર્થ યાદ આવે છે. કોણ યાદ આવે છે? એને ગુરુદેવ એક પદ કયું ગાતા, આનંદગંજી નું જ લગભગ છે, પરમ નિધાન પ્રગટ મુખ આગળે જગત ઓળંગી હો જાય જીને. પરમ નિધાન પ્રગટ, હાજરાજુર મોજુદ છે, ત્રિકાળી નાયક ભાવ કોઈ આચ્છાદિત થયો નથી, નિરંતર એની હૈયાતી છે, નિરંતર એ વ્યક્ત રૂપે છે કે અવ્યક્ત રૂપે છે. છઠ્ઠી ગાથામાં કોને કીધું છે, વ્યક્ત કીધું કે અવ્યક્ત કીધું? છઠ્ઠી ગાથામાં અવ્યક્ત બોલશે ને એ કોને, કોને માટે કીધું છે આપણે, સોરી, છ અવ્યક્ત ના બોલ 49 ગાથામાં જે કીધા છે એ 49 ગાથામાં છ અવ્યક્ત ના બોલ. તો અવ્યક્ત નો બોલ કોને માટે લાગુ કર્યો છે? ત્રિકાળી માટે. તો અવ્યક્ત છે કે નહીં ત્રિકાળી દ્રવ્ય? તો વ્યક્ત છે કે અવ્યક્ત છે? જો એ બધા જ બોલની અંદર એ વિચારવા જેવું, કોઈની સરખામણીમાં જેમ છ દ્રવ્ય સ્વરૂપ લોક વ્યક્ત છે એવું આત્મા વ્યક્ત નથી કે બહિર્મુક્તામાં તને દેખાઈ જાય, અને એટલા માટે એને કેવો કીધો છે, અવ્યક્ત. એવી રીતે બીજો બોલ શું છે, કસાયના ભાવ, ભાવક ભાવ જે કસાય છે એનું જેમ વેદન આવે એમ કઈ નાયક ભાવનું તને વેદન નથી આવતું. એવી જ રીતે કેવું છે એ કે ભૂત ભવિષ્યની પર્યાય અંતર નિમગ્ન છે, તો એ જેમાં છે એ તો દ્રવ્ય અવ્યક્ત છે, પ્રગટ ક્યાં આવ્યું? તો વર્તમાન પર્યાય, તો વર્તમાન તો પ્રગટ છે, એવો દ્રવ્ય નથી પ્રગટ રૂપે, તો માટે એ કેવો છે? એ રીતે બોલ કરીને વ્યક્ત અવ્યક્ત એ એક સાથે જણાવવા છતાં પણ એ વ્યક્ત પણ આને સ્પર્શતો નથી. અને છેલ્લે લીધો છે, અંતર બાહ્ય અનુભવમાં આવવા છતાં પણ એ કેવો છે, વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. ઓલામાં એકબીજાનું સ્પર્શતો નથી, અને અહીંયા કે છે વેદનમાં આવવા છતાં પણ ત્રિકાળી દ્રવ્ય તો એવું ને એવું સદાય, તો સરખામણીમાં છે, બાકી પોતાથી તો કેવો છે, વ્યક્ત છે. અને વ્યક્ત ન હોત તો કોઈ કાળે સીધું જણાય કેમ તને, અનુભવમાં કેમ આવત, આશ્રય કેમ આવત, અવલંબન કેમ આવે છે? તો અહીંયા ફરીથી એ મલિન જીવ પોતાના નિર્મળ સ્વભાવ જોઈ શકે છે, હવે શબ્દ જોઈ શકે છે, પછી સાથે શું લીધું, તેની પ્રતીતિ કરી છે, શકે છે. એનો અર્થ ફરીથી શું આવ્યો, પેલા શું લીધું, જોઈ શકે છે નિર્મળ સ્વભાવને, ફરીથી ક્યારે, નહીં લાંબુ લાંબુ આમ નાનો બોલ તો ઈઝી છે ને, નહીં ફરીથી, અશુદ્ધતાનું નિમિત્ત છે, પર્યાયમાં અશુદ્ધતા છે, તે સ્વભાવે દ્રવ્ય શુદ્ધ છે, હવે ક્યારે જોઈ શકાય છે, જ્યારે જોવું હોય ત્યારે. જેને શુદ્ધતા પ્રગટ થઈ તો જોઈ જ રહ્યા છે, તારે પણ જ્યારે જોવું હોય, ભલે અશુદ્ધતાનું નિમિત્ત હો, પર્યાયમાં અશુદ્ધતા હો, દ્રવ્ય સ્વભાવ તો એવો ને એવો વ્યક્તપણે મોજુદ હયાતી ધરાવે છે, અને તું એને શું કરે છે, જોઈ શકે. અને જ્ઞાનમાં જ્ઞેય બન્યું તો શ્રદ્ધાએ એનો સ્વીકાર કર્યો. પ્રથમ આત્માને જાણવો, પછી એનું શ્રદ્ધા. આગલી ગાથાઓમાં પણ 17-18માં તો એ છે જ, પ્રથમ જીવરાજ જાણો. એમ આગલી ગાથાઓમાં 38 ગાથામાં પણ ક્યાંક કોઈ જગ્યાએ પેલા જ્ઞાન દર્શન ચારિત્ર પણ લીધું હોય કે એની વાત શું કરવી છે. ભલે ભાઈ સાથે છે, છઢાણામાં પણ એના માટે શબ્દ લીધો છે ને, પેલો પ્રકાશ થાય કે દિવસ સળગે, બે કેવા છે, એક સાથે છે, કથન શૈલીમાં આવે, દીવો સળગાવે તો પ્રકાશ થયો, બાકી બે એમ શ્રદ્ધા અને જ્ઞાન બે કેવા છે, સાથે છે. કોઈ જ્ઞાનની અપેક્ષા કે જ્ઞાનમાં જ્યાં એનો સ્વીકાર આવ્યો, અનુભૂતિને, બહુ સરસ વાત છે, અનુભૂતિના સમયે જ્યાં આનંદનું વેદન આવ્યું ત્યારે આત્મા આનંદમય છે એવી પ્રતીતિ થાય, એ યથાર્થ પ્રતીતિ છે. વેદનના કાળે ભલે એવો ભેદ કેવું નથી, પણ જ્યાં અનુભૂતિ થઈ, ઉપયોગ સ્વભાવ તરફ ઢળ્યો, અનુભૂતિ થઈ, વેદન શેનું આવ્યું? અતિન્દ્રિય આનંદનું આવ્યું. અને એ અતિન્દ્રિય આનંદના વેદન વખતે શ્રદ્ધામાં શું થાય? સાકર ગળી છે એવો ખરેખર યથાર્થ વિશ્વાસ ક્યારે આવશે? મોઢામાં જ્યાં મુખી ગેળો સ્વાદ આવ્યો, એ જે અનુભવ પૂર્વકનો વિશ્વાસ છે, આ એનું નામ જ મોક્ષ માર્ગ છે. બાકી શાસ્ત્ર આધારે, ગુરુ આધારે, વિકલ્પને, તર્કને, અનુમાનથી તો આપણે સ્વીકાર્યું છે, પણ ખરેખર એ વેદન જો જોતું હશે તો અનુભૂતિના કાળે તને વેદનપૂર્વક શ્રદ્ધા હશે. તો અહીંયા એ કહે છે ગુરુદેવ, એટલે પેલા જોઈ શકે છે અને તેની પ્રતીત, અને તે સમયે એની યથાર્થપણે પ્રતીતિ, વિશ્વાસ, શ્રદ્ધાન, ઓળખાણ એ થાય છે. એ રીતે દ્રષ્ટાંત પણ આપ્યું અને સાથે સિદ્ધાંત પણ. બહુ સરસ દ્રષ્ટાંત છે. આ એક વાત વિચારવા જેવું, કોઈને એમ થાય ને આત્મા તો અત્યારના કેવો છે? અશુદ્ધ છે. અમે કેવી રીતે જોઈ શકીએ? અમે સંસારી છે, અજ્ઞાની, ને પાછો સાથે કેવું છે? મિથ્યાત્વ છે. મિથ્યાત્વ જેવો કોઈ શત્રુ ન હોય, દોષ ન હોય, એ વખતે અમારે કહી દઈ. હા, તમે મિથ્યાત્વ ટળી જાય પછી કહેજો તમે આત્માને જોશું. બરોબર છે ને? પ્રશ્ન તો બરોબર છે કે નહીં? સમય સ્થાનમાં આવો જ પ્રશ્ન પૂછાણો છે. શિષ્ય કઈ ગાથામાં? એ તો છે જ, આ તો અશુદ્ધતા વખતે આ બધું સ્પષ્ટ આદિ ભાવો છે. 14મી ગાથા છે, જો જોવું હોય તો જઈએ. 14મી ગાથામાં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે આવું આચાર્ય દેવે ગાથામાં શું વાપરી લીધું? કે અબદ્ધ પાંચ બોલ લીધા છે ને, 37 પાનું છે, 37 પાનું એમાં કે અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષનાયો આવા આત્માને તો જાણજે. તો શિષ્ય કે આપને તો આત્મા, આવો આત્મા તો અનુભવમાં આવે એટલે તમે જ બોલી લીધું. એટલે જેમ કહીને કરોડોપતિઓને હવે એને આપી દેજે ને એક આટલા, પણ ભાઈ ઓલો બિચારો ગરીબ ભાઈ હજારોમાં રમતો હોય એને શું કે લાખ? એમ આપે તો અનુભવ આવા આત્માનો થઈ રહ્યો છે, આપે તો જાણી લેજે. અમારે તકલીફ શું છે કે અત્યારના અમને કેવો દેખાય છે? સરસ પ્રશ્ન છે. એમાં અહીં શિષ્ય પૂછે છે કે મેં 37 પાને નીચેથી ત્રીજી લાઈન, અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કયો તેવા આત્માની અનુભૂતિ. ઉપર કયો એટલે આપે જે ગાથામાં કીધો પાંચ ભાવ અબધ સ્પષ્ટ, એમ જે ઉપર કયો આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? એટલે એનો અર્થ શું છે? કેમ થઈ શકે એનો અર્થ, એની પાછળનો હેતુ શું છે? ને અમને ઇમ્પોસિબલ લાગે, સંભવ જ નથી. અમે પર્યાયમાં જોઈએ તો શું છે? દ્રવ્ય કર્મથી ભલે સંયોગ રૂપે, નિમિત્ત રૂપે બંધાયેલા છે, નો કર્મનો સંયોગ છે. પર્યાયમાં જોઈએ તો ગતિની પર્યાય છે, મનુષ્યપણાની પર્યાય, કસાય છે, જ્ઞાન છે, બધું કેવું થઈ જાય છે? અનિયત, ઓછું વધતું થઈ જાય, ગુણભેદ છે. અને છેલ્લો કયો બોલ છે? અસંયુક્તમાં, એમાં વેદનનો મોથી અમે દુઃખી છીએ. આવું છે ત્યારે તમે વળી કહો છો અબુદ્ધ સ્પષ્ટ આત્માને જો. હા, અમને કંઈક સમ્યક દર્શન આપની જેવી દશા થશે પછી તો અમે જોશું. એ તો બહુ સિમ્પલ વાત છે ને. શું ફરક શું પડે છે શિષ્ય ને શિષ્યની, જેને શું કહેવાય, રિયલ પ્રશ્ન એ મૂંઝવણનો પ્રશ્ન છે. એમ ખાલી પૂછવા કાતે નથી પૂછ્યો. આપે કહ્યું એનો અમને કોઈ નિષેધ નથી, પણ અમારી એક મૂંઝવણ છે કે અમે જયારે જોઈએ ત્યારે અમને શું દેખાય છે? બધ સ્પષ્ટપણું દેખાય છે, ગતિની પર્યાય દેખાય છે, હિનાધિકપણું. અહીંયા સુધી નહોતા આવ્યા ત્યારે નહોતું સમજાતું, હવે આપની વાણી સાંભળે તો બધું સમજાઈ જાય છે. તો ફરક પડે છે કે નહીં? તો તે વખતે આપે ઉપર કયો એવો આત્માની અનુભૂતિ કેમ 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 કહીને શું કેવું છે? આ વાત અમને તો અશક્ય લાગે છે, અસંભવ લાગે છે. એને જે સંભવ લાગતી હતી, હવે આચાર્યનો ઉત્તર આપે. બહુ નાની, ખરેખર આટલે કે જોઈ ને આટલામાં તો આખી ગાથા આવી ગઈ. એ તો પછી દ્રષ્ટાંત પૂર્વક પાંચ દ્રષ્ટાંતથી વિસ્તાર કર્યો. બાકી આ ગાથા હવે આચાર્યદેવ શું ઉત્તર આપે છે તેનું સમાધાન. સમાધાન એટલે શું? વાંધો નથી ને. સમાધાન એટલે
જવાબ આપે છે એમ, ઉત્તર આપે છે. સમાધાન એટલે શું? જ્ઞાનનું સમાધાન દરેક વિકલ્પને શાંત કરી દે છે. શું છે? ઉત્તર ને એ બધું છે, પણ એક સમાધાન, જ્ઞાનનું સમાધાન કોઈ પણ વિકલ્પને તર્કને શાંત કરે, અને તો જ એને સમાધાન નહીં. આકૃતાજી હા પાડી દે, અંદરમાં તો ઉછાળા રહેતા તો એમ નથી, જ્ઞાનનું સમાધાન તો સમાધાન કરાય. બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ થવાથી એ અનુભૂતિ થઈ શકે છે. ખાલી બહુ ફરક નથી, ખાલી એક જ અક્ષરનો ફરક છે. હોવાથી ને થવાથી ખાલી એક જ અક્ષરનો ફરક છે. જો ફરીથી શું ફરક પડ્યો? આપણી જેવા શિષ્યનો શું પ્રશ્ન હતો? આચાર્યનો શું પ્રશ્ન જવાબ છે? સમાધાન શું છે? આપણને થવા ઉપર લખ જાય છે, અને આચાર્યદેવને હોવાથી જ લક્ષ છે. સેનું સાહેબ આપણું લક્ષ ક્યાં જાય છે? પર્યાયમાં થાય ત્યારે થાય. પર્યાયમાં આચાર્યદેવ છે કે પર્યાયમાં તો પછી, અહીંયા તો હોવા પણે છો, અને હોવા પણ લશ્કર તો પર્યાયમાં થવા પણે થશે. પર્યાય દ્રષ્ટિમાં ઉભા છે, આદર્ય દ્રષ્ટિમાં આટલો મોટો આંતર પડ્યો. પર્યાય દ્રષ્ટિમાં ઉભા હોવાથી આપણને અસંભવ લાગે છે, અને આચાર્યદેવ કે છે દ્રવ્ય દ્રષ્ટિ છે તો કેમ ન થઈ શકે, ઉલટાનો સામેથી પૂછે છે. અહીંયા કે છે કેમ થઈ શકે છે ને, અનુભૂતિ થઈ શકે છે એટલે કે કેમ ન થાય. હા, તારી પાસે આવું તત્વ ન હોત, જેમ આવ્યો ને વિષયમાં કે દ્રવ્ય જો શુદ્ધ ન હોત, પર્યાયમાં સુધાર નિશ્ચિતપણે છે, એની કોણ ના પડે. અને તેથી અમૃતચંદ્રાચાર્યનામાં કે પદ્યાયથી જોઈએ તો ભૂતાર્થ છે, તો પણ કરીને બીજો વિષય છે ને એના વિસ્તારમાં પછી. તો બહુ સુંદર રીતે એક વિચાર કરીએ તો આચાર્યદેવ કેવું આપણા ઉપર, જેને કે ન ભૂત ભવિષ્ય જેવું છે. અને આ ગુરુદેવજી આવી રીતે જો વાંચતા પણ ન શીખડાયું હોત, સમજણની વાત તો પછીની વાત, પણ આ રીતે વાંચતા પણ જો શીખડાયું ન તો ખબર ન પડત. ને તો શાસ્ત્ર તો હતા, બધું તો હતું, પણ એક અભ્યાસ કરવાની પણ શું કરવું પડશે, એક પદ્ધતિ શીખવી પડશે. અને અભ્યાસમાં એ રીતે તથા જે ભાવોના ખુલાસા થાય તો આપણને એક ઉત્સાહ જાગે છે કે તત્વ તો આવું જ હોય નહીં, તત્વનો અભ્યાસ પણ આમ જ હોવો જોઈએ. તો ફરીથી એક જ શબ્દમાં આખો જવાબ આવી ગયો. શું જવાબ આવી ગયો? એક શબ્દમાં આપણી દ્રષ્ટિ ક્યાં છે? અમે થશે ત્યારે જોશું. આચાર દે કે છે તો તું જો, બે ફરક નહીં. કરોડ રૂપિયા કમાય પછી જ ખબર પડે ને, એ પેલા ન જોઈ શકાય? જોઈ શકાય, કોઈના હાથમાં કોઈને જોઈ શકાય છે. તો એ જ મૂળ વાંધો છે. તને થવાની ભાવના જાગે છે, પણ છે એનો સ્વીકાર કેમ નથી તને? તો ફરીથી બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી, હોવાથી એક વાર નજર બદલાવી લે સ્વભાવની દ્રષ્ટિ ઉપર, તો જા પછી કહેજે કે તને શું દેખાય, બદ્ધ સ્પષ્ટપણું દેખાય કે અબદ્ધપણું. તો એ આચાર દેવ દ્રઢદ્રષ્ટિ કરવાની પ્રેરણા આપતા કહે છે, હોવાથી એ અનુભૂતિ હવે શબ્દ શું છે, કદાચ થઈ શકે છે. નહીં ભલે લખ્યું નથી, પણ એમનો ભાવ શું સમજી લઈએ, જરૂર થઈ શકે છે, અવશ્ય થઈ શકે છે. અરે અનંતા જીવો એવો કરી ચૂક્યા છે, અસંખ્ય જીવો એ માર્ગે ચાલી રહ્યા છે, તો તું કેમ ન કરી શકે? જેમ કે ને, તને ક્યાંય ન ગમે તો આત્મામાં કદાચ ગમે એવું છે. નહીં શબ્દ બધા વાપરા છે, આત્મામાં જરૂર, એક શબ્દ પાછો, એક આત્મામાં જરૂર ગમે, અને ક્યાંય જગતમાં ક્યાંય ગમે એવું નથી. એકની સામે અનેક છે, અને આપણે શેમ અટક્યા છીએ? અનેકમાં જ ગમે છે ને, એકનું એક નથી ગમતું ને. ફરીથી, એકનું એક નથી ગમતું ને, નથી ગમતું ને. રૂચિનો વિષય બનાવ પછી બીજું નહીં ગમે. શું છે તે? રૂચિનો વિષય નથી બનાવ્યો હોવાથી તને, બાકી જે એને રૂચિનો વિષય બનાવે છે તો એમાંથી બહાર નીકળવું નથી ગમતું, અને તે રૂચિનો વિષય નથી બનાવ્યો એટલે તને એમ થાય શું છે, મને શું જોવે, કઈ સમથિંગ ન્યુ ને. વેરી ગુડ, સમથિંગ ન્યુ માં 84 લાખ યોનિમાં કોઈ ને કોઈ મળ્યા કરશે, ચિંતા ન કરીશ. અહીંયા એક કે છે, બહુ સુંદર રીતે વિચાર કરીએ તો બધું સર્વાંગે આ બધું છે. પૂજ્ય ગુરુદેવજીએ પણ પોતાના પ્રવચનોમાં આ વાત એક સામાન્ય દ્રષ્ટાંત લઈને પણ આખી ભેદનાની આપણને 67 નંબરમાં ફરીથી સમાપ્ત કરી લઈએ. ફરીથી કોણ છે? અશુદ્ધતાનું નિમિત્ત છે, પર્યાયમાં અશુદ્ધતા છે, અને તે જ વખતે મૂળ સ્વભાવ તો કેવું છે એવું ને, અને તેથી તું જરૂરે સ્વભાવને જોઈ શકે છે, અને જો જોઈશ તો પર્યાયની અશુદ્ધતા નાશ થયા વગર રહેશે. ને આ રીતે બંધ પણ કેમ છે અને એની રીત થવાનો ઉપાય પણ શું છે એ બંને વાત એમાં સમજાય.